તારીખ 15/3/1998 થી તારીખ 17/3/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 133 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
મન પ્રકૃતિ કા કારણ હૈ?
મન પ્રકૃતિ તો કાફી કેસે ઇસમે કિસ તરહ સે વિચાર કરના ચાહિયે?
વાસ્તવ મેં પ્રશંસા કરતા નહીં, क्या लाभ हुआ, मुझे क्या लाभ हुआ, मुझे क्या फायदा हुआ? मान प्रकृति वाला ऐसा अपने आप को बहुत दूसरों से ऊंचा मानता है, लेकिन कोई चालाक होता है तो दो शब्द में उसको खरीद लेता है. दो ही शब्द प्रशंसा का बोलेगा तो उसकी खरीदी हो जाएगी मुफ्त में. अब देखो क्या हालत हुई, ये बात है. इतना ही देखना है, कोई प्रशंसा करे लेकिन मेरे आत्मा को फायदा क्या हुआ, हमको क्या मिला, इससे हमको क्या मिलता है?
ये सब परिभ्रमण का कारण रहा है.
हाँ, और उसमें अच्छापन अच्छापन लगना वो तो वही बात है, नुकसान ही नुकसान है. क्या हो तो सहन कर जो जो ही ले सो. ભાષા તો સરળ થાય એટલી સારી, સરળ એટલી સારી, કેમ કે આત્મજાગૃતિની ભાષા સામે હંમેશા એ ફરિયાદ રહી છે વાચકોને કે ભાષા બહુ ક્લિષ્ટ આવે છે, ભાષા બહુ વિદવત્તાપૂર્ણ આવે છે, જરા સરળ ભાષા હોય તો અમને સમજાય. એમાં શું છે કે વાચકની જગ્યાએ બેસી જાઓ તમે, તમને કયું ઠીક લાગે છે? હવે થોડું પ્રેજ્યુડિશિયલ થિંકિંગ આવી જાય છે. ઝેર ઉતારવું બહુ મુશ્કેલ છે. એમાં બહુ પરિશ્રમ પડે છે. એવું પૂર્વગ્રહ કાઢતા બહુ પુરુષાર્થ માંગે છે, બહુ પરિશ્રમ પડે છે, એવું થઈ જાય છે. જેટલા ઊંધા હતા માર્યા હશે એટલી તકલીફ પડવાની. વિચાર કરવા જેવો છે. છેલ્લા એક બે સ્વાધ્યાયમાં એ વિષય ચાલ્યો છે. તમારું ધ્યાન ખેંચાણું હોય તો સારું. બળવાનપણે વિચાર કરી લેવો જોઈએ કે મારે મારા આત્મકલ્યાણ સિવાય અહીંયા બીજું કાંઈ પ્રયોજન નથી. બળવાનપણે વિચાર કરી લેવો જોઈએ અને એ અંગે મારે જે કંઈ કરવું છે એ કરવું છે. બીજી બાજુના પરિણામ ઉઠે એટલે તરત જ વેલું કામમાં મારા કલ્યાણની શું વાત છે? મારા આત્મકલ્યાણ માટે આ વાત ઊભી થઈ, કલ્યાણ માટે થઈ. એવી રીતે જરા ખૂબ કાળજી રાખીને પ્રયત્ન કરવો પડશે. મેં જોયું કે પરિણામોની વિચિત્રતા ઘણી છે. માયા પ્રકૃતિ પણ બહુ જોરદાર છે. માયાની પ્રકૃતિ પણ ઘણી જોરદાર છે. સમ્યક દર્શનમાં ચારિત્રની જે ચાર પ્રકૃતિ છે, ક્રોધમાન માયા લોભ, એમાં સમ્યક દર્શનને સાથે સંકળાય છે માયા. એટલે સમ્યક દર્શનને વિરુદ્ધના પરિણામ છે. સરળતા એ સમ્યક દર્શનને અનુકૂળ પરિણામ છે. માયાના પરિણામ અનેક પ્રકારના રોગથી કોઈનું શરીર ગ્રસિત હોય તો જાત જાતની ફરિયાદો થાય. Yeah. અપ્રયોજન પૂરતું. किस कारण से, क्या अभिप्राय से करते हैं?
बाबूजी एक बार भी नहीं आए थे अभी तक हम लोग, तो हमको मन में ऐसा रहता था कि वो एक बार आ जाए, तो आएंगे नहीं तो कभी उनका मूड खराब होगा किसी का, तो लोग बोलेंगे तो लोग थोड़े नाराज रहते हैं कभी कभी। वैसे ये हमारा अभिप्राय नाराज उतना होते नहीं है, गलत अभिप्राय उनको बुरा नहीं लगे ऐसा मन में बहुत रहते।
कल्पना हुआ करती है और कोई खास बात नहीं,
नुकसान उसका दिखना चाहिए।
सब ऐसा है, ये सब आपके उदय है और उदय में आप एकत्व से लीन होकर के परिणमन कर रहे हैं। सभी संसारियों की यही हालत है, अपने इतना सुना है समझे हैं, इसका इसमें क्या उपयोग है, वो बात हमको साथ में लेनी चाहिए। आके तो सब ऐसे ही सबको जैसे जैसे जिसको जो उदय है उसमें वो घुस जाता है, कोई परिणमन करते हैं, अपन भी ऐसा करेंगे तो हम ये सब समझते हैं सुनते हैं, इसका तो कोई मतलब ही नहीं रहेगा। सुन दिया लेकिन नॉन यूज, इसका कोई यूज नहीं हुआ, ये बात हो जाएगी। सुनते वक्त थोड़ा ये ऐसा ख्याल करो कि मेरे इधर काम में लेना है, मेरे परिणमन में इस चीज को ऐसे काम में लेना है, ये बात समझ में आई तो मेरे परिणमन में इस तरह से काम में लेना है, ये बात समझ में आई तो मेरे परिणमन में इस तरह से काम में लेना है, ऐसा इसका जो उपयोग है वो भी साथ साथ लक्ष्मी ले तो लेना और फिर परिणमन में उसका उपयोग भी करना, ये दो बात साथ में होनी चाहिए। उदय आएगा, उदय भाव भी आएगा, लेकिन साथ साथ ये होना जरूरी है। इसमें कहीं वो बात आती नहीं है कि हम कौन सा एप्लीकेशन करते हैं या कौन सा विचार करते हैं, साथ जो बात समझ में आई वो बात तो आई, वो जरूरी है।
जब याद आए तो उनको क्या भाता है, तो ऐसा याद है कि ये तो अपना पना करने वाली बात है, मैं उनको विन करना है।
વારંવાર થશે. આજકાલ અમલીકરણ માં શું ચાલે?
મમ્મી બહાર ગયેલા થોડીક વાર માટે, એમણે વરુણ અને મને કીધું કે તમે બે એકલા રહેજો, ઘર હું આવું છું. એમાં વરુણ ને પણ કઈ કામ હશે તો એ પણ વયો ગયો, મારે એકલું રહેવાનું હતું. પછી એમાં હું બે ત્રણ વખત જયારે રહું ને ત્યારે હું ગેટ ખોલી નાખું કોઈ બહાર હોય એટલે પછી ન લાગે. એટલે આજે પણ બહાર હતા તો મેં નો મન લાગ્યું આજે કે આજે નથી બહારનું ખોલું, અંદર જ રહું છું. પછી આજે અંદર રહી તો કાંઈ નથી. પછી મને થયું કે આ મારી કલ્પના હતી.
ચિંતા થવી જોઈએ. જો પ્રોબ્લેમ લાગતો હોય તો પ્રોબ્લેમ ને ચિંતા થાય.
જી હા, એટલે એની ચિંતા થયા કરે છે. અને એક જ્ઞાન મુંડાઈ જાય તો કેવી સ્થિતિ થાય? મતલબ એને લઈને જે જે ક્યારેક ક્યારેક જોઈએ છે કોઈ પ્રાણીઓને કે એવી રીતે, તો નિગોતની શું સ્થિતિ હશે એની એક કલ્પના કરીએ. મતલબ જ્ઞાનનું મુંડાઈ જવું એટલે શું? એમ ક્યારેક થોડીક મૂંઝવણ અનુભવીએ છીએ એની ઉપરથી કેટલી ખતરનાક પરિસ્થિતિ હશે એ વાતની એક અસર આવે છે. તો એ વાત અવારનવાર મતલબ સ્મરણમાં આવે છે, પણ એટલે વચ્ચે તૂટી જાય છે એવું નથી, પણ એ વાતની અસર આવે છે. એક સાંજે મતલબ હું બહાર ફરવા ગયો હતો તો ત્યાં બેઠો હતો, એમ ફરવા ગયો હતો તો ત્યાં મતલબ બહુ કીડીઓ હતી બધી જમીન ઉપર. એટલે એવી રીતે મારી જાતને ઇન્વોલ્વ કરીને એવી રીતે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે એના જિંદગીમાં એમ શું છે, મતલબ કોઈ જે અને એક કીડીને બીજી કીડી અરે સંબંધ શું છે, એટલે કોઈને કોઈની સંબંધ નથી, કોઈની જિંદગીનું કોઈ લક્ષ્ય નથી, કોઈ અમને આટા મારે છે. મતલબ એ વાત કોઈને કોઈના આધાર વગર પોતાની જીવત્વ શક્તિથી જીવી શકે છે. આવા થોડા ઘણા મુદ્દાઓ બધા વિચારીને પછી હું ઘરે ગયો હતો. મતલબ એ મારી જાતને ભેળવીને મતલબ જોયું એ હું કેમ એવી રીતે બધાના આધારે મતલબ એવી રીતે કેમ મને થાય છે, આ મને કેમ વ્યક્તિ કેમ મારી લાગે. એટલે એ ખરેખર મારી નથી, જેમ અહીંયા બધા એક એક સિંગલ એક એક ઇન્ડિવિજ્યુઅલ જીવ છે, હું ઇન્ડિવિજ્યુઅલ જીવ છું, મારે કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. મતલબ એવી રીતે ક્યાંથી જોઈને પછી તરત ઘરે ગયો હતો, એવી રીતે પ્રયાસ કર્યો. મતલબ જે કંઈ ભાવનાનો વિષય જે છે, એકત્વ ભાવના અન્યત્વ ભાવના, હું એકલો છું તો મારે મારું કામ જ કરી લેવું જોઈએ. એ વાત ઉપર વારે વારે વજન આવતું જોઈએ કે મારે ક્યાંય બીજા સમય મારો બગાડવું ન જોઈએ.
આ બીજા વિચારો એટલા ન ચાલે તો ભાવનાઓ વિચારમાં લેવી. એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશરણ ભાવના, કામ તો કામની પદ્ધતિથી થવાનું છે, બીજી રીતે થવાનું નથી. એટલે બીજા ઉપાય શા માટે શોધવો?
ઘણી વાર મને પહેલા કોઈ દાવો પછી બાળક
સાદાથી રહેવા વાળાને કઈ બહુ ખર્ચો થાય એમ નથી. તે કુટુંબ માટે જે ખર્ચો વધારે થઈ જાય એ વાત જુદી છે. એ સાવ સાદાથી રહેવા વાળાને તો કઈ બહુ ખર્ચ થાય એવું નથી, એટલે એની ચિંતા પણ ન આવે. એ રીતે થોડીક અભિપ્રાયની તૈયારી કરી નાખવી કે બને એટલું આપણે સાદગીથી જીવવું છે. એટલે આ દેવડી ચીજ ખરીદવાનું કારણ નહીં બને. ઓછામાં ઓછું, ઓછામાં ઓછું કેવી રીતે ઓછી વસ્તુઓથી ઓછી સગવડતાથી હું કેમ ચલાવી શકું, શા માટે ન ચલાવી શકું, એ અભિપ્રાયથી ચાલુ હતો. કાંઈ ચિંતાનું કારણ નહીં ઊભું થાય છે. દેહ પ્રતિબંધ તો જરા વધારે તીવ્ર છે ને, એ પ્રકાર પહેલાથી વધારે છે. શરીર નો થાક હોય તો પણ મનથી તો કામ કરી શકાય છે. મન થાકી જાય તો પછી શું કરે, મન વિચાર વિનાનું થઈ જાય, થઈ જાય છે વિચાર વિના. નિર્વિકલતા થોડી થઈ જાય છે, તેર વર્ષ પહેલાના ચાર વર્ષ આ 17 થયા. 17 વર્ષમાં નુકસાન એટલું થયું કે પરિણતિ આજે નડે છે. કઈ પરિસ્થિતિ કઈક અંશે સુધરવી જોઈએ, એને બદલે ઉઠાની બગડી છે. ભાવના, તીવ્ર ભાવના થયા વિના પરિણતિ થોડી તૂટશે નહીં. એક જ ઉપાય છે, આત્મકલ્યાણની તીવ્ર ભાવના થવી. એક જ એને અત્યારે આ સ્ટેજે ઉપાય છે, બીજું કોઈ ઉપાય નથી. અને આ પરિણતિનો એટલો ખેદ થવો જોઈએ, પરિણતિનું એટલો ખેદ થવો જોઈએ કે વેદના ઊભી થાય એમાંથી, તો જ તૂટી જાય.
સાંજે વોકિંગમાંથી ઘરે ગયા પછી સોફા પર અમસ્તો બેઠેલો હું, સોફા પર બેઠેલો એટલે પૂજા અંદરના રૂમમાંથી આવીને કાંઈ મને નવો ડ્રેસ પહેર્યો હશે એટલે મને દેખાડવા આવ્યું એટલે પૂછતી હતી મને કે કેવું લાગે છે પપ્પાએ. એટલે એ વખતે જોઈને મેં એમ કીધું કે એના સારો લાગે છે. એટલે એ વખતે ખરેખર મને ફિલિંગમાં એવું આવી બી ગયું હતું કે એના ખરેખર સારો લાગે છે. એટલે એ વખતે તો એ પકડાઈ ગયું એટલે સારું લાગે છે અથવા દેખાવ સારો લાગે છે એવો એક ફિલિંગ સહિતનો ભાવ એ વખતે આવી ગયો હતો. તરત જ પછી એ વખતે જોવાનો પ્રયાસ કરેલો કે આમાં સારાપણું કેમ લાગ્યું, મને કેમ સારાપણું લાગે છે. એટલે એ વખતે વાસ્તવિકતાને એક જોવાનો પ્રયાસ કરેલો એની અંદર કે આમાં સારાપણું શું છે એની અંદર, એ પ્રકારનો એક પ્રયાસ ચાલેલો એ પરિણામની સામે.
એટલું સારાપણું લાગેલું કે મારાપણું પણ લાગેલું સાથે
એ વખતે એ પર્ટિક્યુલર પોઈન્ટમાં તો સારાપણાનો વધારે ભાવ હતો એની અંદર. મારાપણું નથી એમ નથી કહેવાનો હશે, પણ એ વખતે એ મુદ્દો વધારે આવે પરિણામમાં હતો.
અભિપ્રાય પાછળ
એક સુંદર દેખાવ અથવા આ કપડામાં આ સારું લાગે એવા પ્રકારનો એક સુંદરતાનો એક અભિપ્રાય એની પાછળ દેખાણ હતો. ઈષ્ટપણું આપણે સારાપણું જેને કહીએ એક ઈષ્ટપણાનો અભિપ્રાય એની અંદર છુપાયેલો છે. એટલે એની એ અભિપ્રાયની સામે આ પ્રકારે એક વાસ્તવિકતા જોવાનો એક પ્રયાસ ચાલુ કરેલો એ વખતે. એટલે જ્યારે જોવાનો પ્રયાસ ચાલુ થયો એટલે એ તો સામે જ ઉભેલી, એટલે પછી તરત જ પ્રયાસ ચાલુ કર્યો એટલે જે સારાપણું જે લાગતું હતું એ મોડું પડી ગયું ત્યાં એ વખતે. એટલે એવું જે કલ્પિત કલ્પનાપણું જે છે હતું અંદરમાં એ કલ્પના રૂપે લાગતી હતી. ખરેખર વાસ્તવિકતા એવી નથી, પરંતુ આ પ્રકારે અજ્ઞાન અને મોહથી એવું લાગે છે મને. એટલે ત્યાં એ વખતે એ ભાવ મોડો પડી ગયો હતો અને મોડું પડી ગયું.
એવા પ્રયોગ હાજી વારંવાર કરતા
હાજી
એનું કંઈક રિઝલ્ટ આવે છે.
બરાબર,
એ રિઝલ્ટ એવું આવે છે કે કલ્પના ઉદ્ભવ થતાં જાગૃતિ વારંવાર ઊભી થઈ જાય અને કલ્પનાને પૂરી થવા જ ન દે,
તોડી નાખે,
પછી જે વિચાર કરીએ છીએ એને બદલે જો બરાબર એ રીતે વારંવાર મોડાપણું આવી જાય તો જાગૃતિનો પ્રકાર આપવો જોઈએ.
બીજું કે ઘરના જયારે કઈ કામ કરવાનું ચાલુ થતી હોય છે ત્યારે પેલા ઘણી વખત પરિણામ મારા બગડી જતા હતા, એટલે એ વખતે એવો એક નિશ્ચય કરેલો, એક અભિપ્રાય એવો કરીને રાખેલો કે ભાઈ આ વારંવાર આપણા જે પરિણામ બગડે છે એની સામે આ એક વાત નક્કી કરેલી કે ભાઈ આ ઘરમાં આપણે નોકર બનીને રહેવું છે અને સ્વામિત્વ પણ નથી રાખવાની, અંદર માલિકીનો ભાવ આપણે છોડી દેવો છે. તો એ પ્રકારે પ્રયોગ કરતા તો પછી જે કંઈ બી કામ એ કહેતી હોય છે ત્યારે એક પ્રકારે કરી લેવાનું બની જતું હોય છે. ભાઈ નોકરને કોઈ કામની ચોઈસ નથી હોતી કે ભાઈ આ કામ કરવું કે આ કામ ન કરવું, એટલે એ એક પ્રયોગ કરવાથી એ રીતે પરિણામમાં એક ફેરફાર થયેલો દેખાય છે એની અંદર. પણ તેમ છતાં હજી થોડુંક ક્યારેક હજી અણગમાના ભાવ ક્યારેક આવી જાય છે, એવી રીતે આજે સવારે પણ એવી રીતે બનાવ્યું મારે કે રસોડામાં હું કંઈક પાણી પીવા ગયો હોય અને એણે મને બે ત્રણ કામ ઉપરાવું કે સમજી દીધા. પછી તો સત્સંગ ભવન આવવાનું હતું એટલે મેં કીધું ઠીક છે ભાઈ એને આપણે હેલ્પ કરાવી લઈએ એટલે સત્સંગ ભવનમાં લે એને બી મોડું ન થાય એટલે જવાનું, એટલે એ દૃષ્ટિકોણથી બી પછી કામ ચાલુ રાખેલું. અને આવી રીતે પછી જે નક્કી કરીને આપણે પ્રયોગ કરતા હોઈએ કે ભાઈ ઘરમાં આપણે માલિકીપણું નથી રાખવું કોઈ પણ પ્રકારે, અને જે નોકર બનીને જેમ નોકર એક કામ કરતો હોય એમ કરવાનો એક અભિપ્રાય બનાવી રાખ્યો હોય તો એમાં કંઈ ભૂલ થાય કે
અથવા
જી
આપણે સગવડ તો લઈએ છીએ,
બરાબર છે,
રસોઈ બનાવે છે, રાંધે છે, જમે છે, એ સિવાય પણ બીજા ઘરના કામ કરી દઈએ છીએ,
બરાબર છે,
તો એની સર્વિસ સામે આપણે સર્વિસ રેન્ડર કરવી જોઈએ, એમાં કઈ ઉપકાર કરતા નથી, બાટર સિસ્ટમ જ થઈ ગઈ, એટલે એમાં કઈ પ્રશ્ન જ રહેતો નથી અણગમો કરવાનો. જો અણગમો આવે તો આપણી પ્રમાણિકતા નથી, એમ પ્રશ્ન નથી, નોકર થઈ જાઓ અથવા તો કામ આપણે લઘુત્વ ભાવ મેના કે હમ ક્યા હૈ જબ ગણધરદેવ ભી અપને કો પામર ગિનતે હૈ અંતર્મૂર્ત મેં 12 અંક કી રચના મેને અરબો શ્લોકો કી રચના કરને વાલે અંતર્મૂર્ત મેં એસે લબ્ધિધારી ભી અપને કો પામર ગિનતે હૈ હમ તો ક્યા હૈ કુછ હૈ હી નહીં એસે મહાજ્ઞાનીઓ કી ચરણ રજ કા સ્થાન મિલના ભી મુશ્કેલ હૈ હમકો તો અગર વો ભી મિલ જાય તો બહુ બડા સૌભાગ્ય હૈ ઇતના એકદમ અપને કો લઘુત્વ ભાવ મેં લે જાના છે હમ ક્યા હૈ કુછ નહીં હૈ ફિર કોઈ આપત્તિ નહીં હમકો તો ચરણ રજ કા સ્થાન મિલે તો ભી બહુત હૈ એસા લે લેના ચાહીએ.
સવારે અમારો ઓફિસર છે ને, જે નોકરી ના ઓફિસર હોય ને, એ ઘણી વાર મને બીજું કામ વધારાનું બતાવે, એટલે નોકરી ઉપરાંત એમ કે આ સામાન લઈ આવજો એવું એક્સ્ટ્રા, એ તો હું કરી દેતો હોઉં, પણ આ વખતે એને આજે બહુ વજન જાજુ લાવવાનું કામ હતું, પહેલા તો મેં કીધું ભાઈ શું લાવ, મને કહા તમે ગઢેજીથી આટલા બધા મોટા મોટા બીમ રોડ લોઢાના 125 એ જે લાવવાનું છે આમાં લાવવાનું છે, રેકડામાં નાખીને ઉપાડીને વજન. એટલે મને તો એ થયું કે આ પહેલાં તો મને ઓલું થયું, મેં તો હું કેવી રીતે આટલા બધા લાવી છે. પણ એ તરત જ મને આમાં આમાં પછી મેં એ રસા ઓલો થવાની તૈયારી થઈને એટલે મેં આપની પ્રસાદી યાદ આવી ગઈ. મેં કીધું ભાઈ આ તો મને ઉપદેશ દેવા આવું દે આવ્યો છે, ને સેટ છે આપણો એટલે આપણે તો કરે કરવાનું જ છે, આપણે શું કામ એનું બધું કરીએ, જે થાય એ કરવાનું, આપણી દાદત ક્યાં છે. અને એ એમ કે આવા તો મારા જીવને મેં દયા નથી ખાધી ને સાહેબ, એટલે આ તો મને આ પહેલો નાનો પ્રસંગ છે. આવા તો મેં ઘણી વાર આવા હતા, શરીર ધારણ કરીને મજૂરીને બળદમાં જઈને ગાડું ખેંચ્યું, ઊંટમાં જઈને ઓલે રેકડા ખેંચ્યો હતો. પછી મેં કીધું આ તો ચાલુ જ રહેવાનું જ્યાં સુધી હું મારો ઓલું નહીં કરવું શ્રી ગુરુને આજ્ઞાનો અનુભવ, એટલે હાંધો બદલી નાખ્યો. તો ઓલું એટેક કરવાનું આખું વાત બધી સમી ગઈ, ઓછી થઈ ગઈ, નકર હું ઓલામાં આવી જતો ઘણી વાર તો કે ભાઈ આ ઇલીગલ એક આપણું કામ કરો. એટલે એ રીતે એ ઓલી લાઈન ઉપર ગાડી માટે ચડી ગયો, કુદરતી આપની દયાથી એમ. એટલે પછી તો હું લઈ આવ્યો અને બધું પેલા બે ત્રણ માણસો પછી હારે મદદમાં આવ્યા, બધું ખેંચીને બધું થઈ ગયું. પણ ઓલું નકર શું થાય કે આક્રોશ આવે કે ભાઈ આ કેવી રીતે, એની સામે દલીલ પાડી મારે એમ થતું. ગુલામી તો ચાલુ છે, નોકરી ની હોય તો પછી ગમે ત્યાં જ્યાં સુધી આપણે ગાડી પર આપણે લાઈન નહીં ચડે.
ઉદય તો 13મા ગુસ્તા સુધી છે.
એટલે એ તો સવાલ નથી, ત્યારે પછી કૃપાળ દેવા યાદ આવ્યા હતા. અમે તો એમાં નથી કહેતા કે અમે તો મજૂરી જેવું કામ કરી લઈએ છીએ, પરેશાન પરિણામ જે ઓલા થતા હોય ને એમાં.
કારખાને ગયો ને પેલા જ મને એવા મતલબ ભાવમાં એવી રીતે અસર થતી કે અમારો માણસનું શું છે કે એને એમ ખબર પડે ને કે આને ગરજ છે, એટલે એને એક વાગે જમીને જમવા જતો હોય તો એને એમ કહે ને કે 12 વાગે જઈ આવજે એમ, તો એ આડો હાલે એમાં એ બાબતમાં. જનરલ ઘણી વખત ક્યારેક ક્યારેક એવું કરે, ક્યારેક નથી પણ કરતો, એવું નથી દર વખતે કરે. હા તો મને એક હું જ્યારે એને મારી ગરજ છે એવી રીતે વાતને મૂકું ને ત્યારે એ આડો હાલે એવું ઘણી વખત થયું છે મતલબ. તો મેં મારા જેને કેવું કર્યું કે 12 વાગે તું જમ્યો હોય હું ખાડા કરવું કરે, સર તું જમીને આવો અડધી કલાક હું જમી જઈ શકું એમ મને કહી છે. મનમાં મેં વિચાર્યું વિચાર્યું પછી પછી નહીં માને તો હું તો શું થશે એમ, તો કહી દઈશ કે આજે આજે કાંઈ આજે રજા પાડી દીધી છે એવી રીતે. કંઈક મારે મને કંઈક ગુસ્સાથી કહેશે તો હું આજે રજા કરી દઈશ, એનું તો એનું તો ધન્ય પડે બિચારા
રોજ ઉપડશે
રોજ ઉપડશે. એટલે એવી રીતે ભાવ આવી ગયો હતો પછી અસરળતાથી, પછી તરત ત્યારે જ પકડાઈ ગયો. મેં કીધું નહીં આમ આમ આમાં આવી રીતે કેમ થયું, મારે જે હું શેઠ છું ને એ નોકર છે એવી રીતે એને હિસાબે આવું થાય જ ને મતલબ આવું જોર ક્યાંથી એવું કરે એમ આવી રીતે હું એને આમ કહી દઈશ એવી રીતે એમ વિચાર આવ્યો હતો. પછી પછી તો કંઈ મારે એને મેં એને કીધું તો એ તો જે આવ્યો છે 12 વાગે જમવા માટે ઘરે કહી આવ્યો પણ 12 વાગે જમવા આવ્યો છે મારા મારા શું જે આવવાના જ ને ઘરે. એટલે પણ આવી રીતે ભાવમાં એને હું આમ કહી દઈશ એવું એવી રીતે અસરળતા થઈ ગઈ. અને તમે થાય જ શું હોય છે ઘણી વખત એ મને જવાબ એવી રીતે આપી દે છે ને તોછડાઈથી તો મને અણગમો થાય છે, એ અંદરમાં પડ્યું છે એવું લાગે છે ના બી મૂળમાં. એટલે એ મને કંઈક આવી રીતે કહી દેશે તો હું આમ કહી દઈશ એવું મને અગાઉથી વિચાર એટલે હું કરી લઉં છું એવું. એવી રીતે પહેલેથી હું થોડા એ બાબતમાં કોન્શિયસ થઈ જાઉં છું જેમાં માનને ઠેસ પહોંચે છે ને એવું લાગે છે. એટલે પછી જે મારો જે રીતનો કોન્સેપ્ટ છે ને કે કારીગર છે હું શેઠ છું એ મેં કોન્સેપ્ટ મતલબ એવી રીતે છે જ નહીં, એવી રીતે જોવાનું એવી રીતે નક્કી કરેલું કે આપણે એવી રીતે નથી લેવાનું, એ રીતે જોવાનું જ નથી. એટલું વિચાર ચાલ્યું હતું, અસરતા એવી રીતે થઈ ગયું. સરળતા ઉપર થોડો વિચાર ચાલ્યો ને તો એક બીજું મને એ પકડાઈ જાય છે. આજે તો એવું કઈ નથી થયું, તો ઘણી વાર હું ગાડી ચલાવતો હોઉં ને સામેની ટ્રેક ઉપરથી જેટલો આવતા હોય એ ઓવરટેક કરીને જો આપણે ટ્રેક સાઈડ હોય ને વધારે તો એને જગ્યા નું આપવું જોઈએ.
નિશ્ચય કરવો કે સરળતા રાખવી
હાની થાય.
નિશ્ચય કરી નાખો કે અસરળતાથી ઘણા દોષો ઉત્પન્ન થાય છે એ કોન્સેપ્ટમાં આવી જઈએ તો સરળતા રાખવી જ છે. નિશ્ચયથી સરળતા રહી શકે છે, બહુ મોટી વાત નથી. અમુક બાબતમાં તો પ્રકૃતિગત સરળતા થઈ ગયું એટલે આમથી આમથી જીવ અસરળતા કરતો હોય છે, જેમ કોઈ ટ્રેક ન છોડવી કે આમ થતી. પણ નિશ્ચય એક વખત બળવાન થાય તો બહુ સહેલી વાત છે, સરળતા રાખવી સહેલી વાત છે.
હવે એ તમાકુ છોડાવવા માટે એક મેં યુક્તિ કરેલી છે અને ભૂપાળો દેવના ચિત્ર પણ સામે પ્રતિજ્ઞા લીધેલી છે કે જ્યાં સુધી રાજુભાઈ તમાકુ ખાશે ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં, મીઠાઈ નહીં ખાઉં. એક યુક્તિ એમ એ બને મીઠાઈ છોડવાનો કોઈ મારે પ્રશ્ન નહોતો, પણ આપણે તો હમણાં એમ કે નિરસ્તાથી કામ આપણે તો સુધીમાં રહેવાનું છે. પણ આ તો એક યુક્તિ એ રીતે કે એના ઉપર એક જાતનું એક નીચે બોલું આવે
અને પ્રેશર આવે
અને છોડી દે તો સારું. એના માટે તો એની અંદર આમ મમત્વ તો ખરું અને અભ્યાસ એ રીતે આપણે મમત્વ તોડવાનું છે કુટુંબમાંથી, એનો પણ વિચાર આપણે આવવાનો કરું છું. 537માં કૃપાળુદેવે જે ભજન આપ્યું છે એટલે એમાં આ પ્રમાણે યુક્તિ કરવામાં એ દોષનું પોષણ મળશે કે
મમત્વને તો પોષણ નહીં આપવું, કેમકે એવું આપણે પાડોશીના દીકરા માટે નથી કરતા. એટલે મમત્વનો અપરાધ મોટો છે. બાકી નિરસતા કેળવવી હોય તો એમાં કંઈ વાંધો નથી, પણ મમત્વ કરીને નિરસતા કેળવવાનો કંઈ અર્થ નથી. મમત્વ પાતળું પાડવું એ તો મુખ્ય કામ છે. ઠીક છે, દુર્ગુણ છે, તમાકુ ખાવું એ દુર્ગુણ છે. જૈનોને તો તમાકુને અડાય પણ નહીં, જેમ આપણે માંસને ન અડીએ. ટુકડો પડ્યો હોય તો આપણે કઈ અડીએ ને એમ, તમાકુને પણ અડાય ને એમ, એને શિખામણ આપવી એના હિત માટે એ ઠીક છે. એ તો આપણે કોઈને પણ શિખામણ આપીએ, પાડોશીના છોકરાને પણ શિખામણ આપીએ, એ તબિયત માટે તો ખરાબ છે જ, હેલ્થને તો ઇન્જરી કરે છે. એ તો અત્યારે કાયદો થઈ ગયો છે કે જે જે જગ્યાએ તમાકુ વપરાય છે તો સ્ટેચ્યુટરી વોર્નિંગ છે, લખવું પડે છે એ લોકોને, વેચાણ કરવા વાળાને, કે તમાકુનો ઉપયોગ કરવો ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. સમજાવું, ન સમજે તો આપણે શું કરીએ? પાડોશીનો છોકરો ન સમજે તો આપણે શું કરીએ? એવી રીતે રાખવાનું. વાંધો નહીં, પછી આપણે અભિપ્રાય બદલી નાખવો, ચાલો એક બાને આપણે આ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે તો હવે આપણે એક આસક્તિનો જે વિષય છે એમાં નિરસ્તા કેળવવી છે. એ વાત જ છોડી દેવી, એ વાત છોડી દેવી. એક વખત માનો કે તમાકુ છોડી દે તો આપણે ચાલુ રાખવા, કે ભાઈ હવે આપણે અમે કુદરતી થઈ ગઈ છે એક વાત, તો ચાલો હવે મીઠાઈ ખાવી જ નથી, હવે ખાવી નથી એટલે દમન કરીને નહીં, પણ સુખબુદ્ધિ એમાં સુખબુદ્ધિનો જે અભિપ્રાય છે એ તોડવા માટે પ્રયોગ કરી શકાય. પ્રયોગ કરવાની પાછળ અભિપ્રાય તોડવો છે, દમન કરવાનો કોઈ અર્થ નથી.
પ્રયોગ કરવાનો
હા, અભિપ્રાય તોડવા માટે.
ખ્યાલ આતા થા કે પ્રાઇમ મિનિસ્ટર કોણ બના, તો અંદર મેં ફિર વસી સમાધાન કરતે થે કે પ્રાઇમ મિનિસ્ટર કોઈ બને મેરે આત્મા કો ક્યા ફાયદા હોને વાલા હૈ, એસે કરતે થે 4-5 દિન સે. આજ સુબહ નાસ્તા કરને કે લીએ ટેબલ મેં બેઠે થે, સુનિલ બેઠા હુઆ થા મેરે બગલ મેં, ઉસકે હાથ મેં ન્યૂઝ પેપર થા, તો મેરે કો દેખ કે મેરે કો મેરે સામને ન્યૂઝ પેપર રખ દિયા, તો મેરે કો હેડિંગ તો ગયા, હેડિંગ મેં નજર ગયા તો સમજ મેં નહીં આયા કે પ્રાઇમ મિનિસ્ટર કોણ બના. ફિર ઉસકો પૂછા કે વાજપેયી બન ગયા ક્યા પ્રાઇમ મિનિસ્ટર, તો ઉસને બોલા નહીં. તો હમણાં ક્યા હુઆ, બોલે નહીં શનિવાર કો બનેગા, હમણાં મેજોરિટી હો ગયા ક્યા, તો वो बोला कि हाँ हो गया. तो फिर ख्याल आया कि अरे हमारा कुतूहल बढ़ रहा है, तो चेक किया. इस तरह से वैसे ये सब चीज़ में जो कुतूहल होता है, रस लंबाता है, तो ये तो नुकसान का कारण है. पर ये नुकसान ऐसा समझ में नहीं आता कि वास्तविक रूप से कितना नुकसान है.
वो क्या है, परलक्ष है, वो सत्संग को ख़त्म करता है, वो बहुत बड़ी बात तो वो है. पर स्वलक्ष्य के से विरुद्ध जाते हैं हम, स्वलक्ष्य विरुद्ध जाते हैं तो स्वयं का अनादर भी है, निज परमात्मा का अनादर भी है और सत्संग को खा जाता है, ये सब बात है।
पहले से कोशिश करके नहीं कर रहे थे और आज थोड़ा हो गया, फिर इतना जरूर बाद में समझ में आया कि अरे बढ़ रहा है, चेक किया, फिर भी नुकसान तो हो ही गया।
राजस्थान गए त्या पी त्या पेपर पाच चालू थी गए, टीवी चालू थी गई,
टीवी पर चालू थी गए,
क्या थी चालू थी गई, આજે ચાલુ જ છે,
ચાલુ થઈ ગયા પછી એવું છે,
રોજ વિચાર આવે છે કે બંધ કરી દઈએ બંધ કરી દઈએ, બંધ થઈ ગયું થતું નથી,
હિચકચાટ આવે, પરિણામ તો પછી નુકસાનના રસ્તે જવાના જવાના ને જવાના, કામે ન લાગે એટલે પછી થવાનું બધું શું થવાનું, પરિણામને બીજું આશ્રય સ્થાન તો બીજું કાંઈ છે નહીં, ઉદય જેનું આશ્રય સ્થાન છે, ઘરમાં છાપું આવે એ ઉદય છે, ઘરમાં ટીવી ચાલુ થાય એ ઉદય છે, દેખાવું જોઈએ એમ, એ સાપ તો હજી ઓછી ઉપમા છે, પરિભ્રમણની વાત તો બહુ મોટી છે, સાપ તો એની આગળ કાંઈ નથી, કેમ કે તો એક જ વખત કરોડે ને એક વખત મરે માણસ, હા તો કેટલું મોટી વાત છે, એથી બહુ મોટી વાત છે, એ ભયંકરતા ભાષા વિના અંતકરણની શુદ્ધિ આવે નહીં કોઈ દિવસ, અને અંતકરણની શુદ્ધિ વિના ગમે એ કરો નહીં, સંસાર અર્થે થવાનો અત્યાર સુધી થયું છે, જીન દીક્ષા લીધી પણ શુદ્ધ અંતકરણથી નહીં, આ પત્રનું તો પહેલું વાક્ય જ છે, શુદ્ધ ચિત્તથી વિદિત થયેલી આપની વિજ્ઞપ્તિ પહોંચી છે, ગોપાલજીના અંતરંગ સુધી પહોંચી ત્યારે આઠ પોસ્ટકાર્ડ લખ્યા છે, સામાન્ય ચિત્તની શુદ્ધતા સત્પુરુષને હલાવે છે, એક કાગળનો જવાબ ન દઈ આઠ આઠ પોસ્ટકાર્ડ લખી નાખે છે, ફાઉન્ડેશન કોને કે શીતપદનું ફાઉન્ડેશન કે કોને, એ નાનું શું કામ છે, મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો લોકો કેટલી તૈયારી કરે છે, કેટલી તૈયારી કરવી પડે છે, એક વખત તો બધેથી ઉઠી જઈને જ કામે લાગવું પડશે, આમના પથારા પાથરા છે એને ઉપયોગ, એમાં ડેરા તંબુ નાખીને નિવાસ કરે છે, કામ ન થાય, અનંત કાળે ન થાય. દેખતે હી વાપસ છોડ દે.
ક્યા હૈ ફ્રૂટ ક્યા હૈ? દોપહર મેં ફ્રૂટ લેને કી આદત હો ગયા ઘર મેં. ક્યા હૈ કે રોજ લાકે દે દેતે હૈ ઓર ખા લેતે હૈ. ડેલી કા વો રૂટીન હો ગયા. ફ્રૂટ લાકે દોપહર હોતે હી દો તીન બજતે સાથ હી લાકે દેતે હૈ ઓર ખા લેતે હૈ. યહાં જૈસા 10-12 દિન તેરા દિન હો ગયા મેરે ઉપર કે તો યહાં ફ્રૂટ નહીં લિયા મેં. એક રોજ મિતા બહેન કે યહાં થા તો યે તો લે લિયા. ફ્રૂટ ખાના હૈ દૂર કે ફર ભી લેને કા વિચાર આતે સાથી ઉસકો ભી નિકાલ દે નહીં લેના. યે ભી પ્રયોગ કરકે દેખો અપન જબ તક રહે દેખેંગે કહાં તક ચલતા હૈ. ऐसा प्रयोग करके देखा. फिर जाके हम अपने दोस्त देखने को बैठते हैं, उपयोग लगाते हैं जब तो दोस्त मालूम होता है. ऐसा चलते फिरते ऐसा बाकी चीज में लगे तो दोस्त मालूम नहीं होता. तो दोस्त आता है चले जाता है. उसको पकड़ना या दोस्त के पीछे चिपक गए जो उसमें यानी कोई रस आ गया है उसको पकड़ना. इसको पकड़ के प्रयोग करना
रस को पकड़ना.
બાકી દોસ્તો કો તો ગયા તો આતે હૈ ચલે જાતે હૈ આતે હૈ ચલે જાતે હૈ.
રસ કો પકડના
જો રસ આયા હૈ ઉસકો પકડ લેના. ઉસકા પ્રયોગ કૈસે કરના?
વો તો રસ કો પકડેંગે તો દોષ કિતના બડા હૈ વો માલૂમ પડેગા. એક ફિર ઉસકી ગહેરાઈ મેં જાના હૈ તો કિસ અભિપ્રાય સે રસ આયા હૈ? સુખ બુદ્ધિ કે કારણ સે આયા, આધાર બુદ્ધિ કે કારણ સે આયા? અભિપ્રાય પકડોગે તો અભિપ્રાય ઢીલા હો જાયેગા. દૂષિત અભિપ્રાય હૈ વો સમજ મેં આયેગા તો વો ઢીલા હો જાયેગા. ઓર વો જરૂરી હૈ. उसका पलटना भी जरूरी है. लेकिन उस अलग अलग स्टेज में पलटते हैं. ढीले तो शुरू से ही होने लगते हैं. जब से यथार्थ क्रम में आते हैं तब से वो ढीले होने लगते हैं. फिर आगे के स्टेज में वो बदलते भी है, पलटते भी है. तो काम तो व्यवस्थित करना है. नहीं वो तो कब आएगा कि उसमें परिभ्रमण का वो कारण दिखेगा. हमारे दोष हमारे परिभ्रमण का कारण जब दिखेगा तब सही रूप में उसका निषेध आएगा. वरना कभी ऊपर ऊपर से आएगा, या हम ऐसे फ्रूट नहीं खाया या खाना छोड़ दिया या कुछ कर दिया ऐसा, हाँ उससे कोई परमानेंट सॉल्यूशन नहीं है। વૈદિક નું જ્ઞાન સારું લાગે છે દેહાત્મ બુદ્ધિ તીવ્ર થાય છે, પરલક્ષ આવે છે ને એટલે દેહાત્મ બુદ્ધિ વધારે છે, એટલે એક એક વાતમાં એ જોવાય કે આ શું ગુણ કરશે, આ શું અવગુણ કરશે, આ શરીરને શું લાભ કરશે, આ શરીરને શું શું નુકસાન કરશે, શરીર એટલે મને મને વાયુ કરશે, મને વાયુમાં હા ફાયદો કરશે, એમ કંઈ ને કંઈ એ રીતે જોઈને જ ખાવા પીવાનું થાય, એવા માણસો જોયા છે, આડેધડ ખાતા હોય, વ્યસની હોય અને તંદુરસ્ત હોય, અને એવા માણસો જોયા છે એ ઝીણું 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 ચાવી 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 ચાવીને ખાતા હોય, હા અને માંદા રહેતા હોય, કારણ કે એ તો આખું પૂર્વકર્માધીન છે, અપચ્ય નસીબો કે એનાથી કોઈ સ્વચ્છંદપણે ખાવું નહીં કે સ્વાદ બહુ લઈ લેવા ક્યાંય તો થવાનું છે એ થશે, એમ અસરળતાથી ઊંધું ન લેવું, સરળતાથી સીધું લેવું, અને સીધી વાત લઈ લેવી એક કે આ એક ભાડું દેવાનું છે, જે આવ્યું દઈ દેવાનું, ભાણામાં આવ્યું દઈ દીધો, કાંઈ બીજો વિકલ્પ જ કરવાનો નહીં, નાખી દીધો 100-200-400 ગ્રામ જેટલું હોજરી માગતી હોય એ પતી ગઈ વાત, દઈ દીધું એટલે આપણે છૂટા, બાકી મોટા ભાગે ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ સ્વાદની વાત પરેશાન કરે છે, મોટા ભાગના મોક્ષોને સ્વાદની ગડબડ રહે છે, બે ત્રણ દિવસથી વિચાર આવતો હતો પણ ભૂલી જવાતો હતો કે આપણે જે પરિણામોની ચર્ચા કરીએ છીએ એમાં દરેક પોતાના દોષ કીએ છે, એટલે બીજાના દોષ સાંભળવાનું તો બને જ છે, જ્યારે આપણે એક એવો પણ કાયદો અથવા નિયમ વિચાર્યો છે કે આપણે બીજાના દોષ જોવા નહીં, ગુણ જોવા, પણ આમાં તો નો સાંભળવા હોય તો સાંભળવાનું તો બનશે જ, તો કઈ દોષ દ્રષ્ટિ કેળવાય ન જાય એ થોડી જાગૃતિ રાખવી જરૂરી છે, સાંભળનારા હોય બધાએ, નહીતર આ પ્રોગ્રામ આજે આપણે ગોઠવ્યું છે એ પણ નુકસાનનું કારણ, સંભવિત કારણ છે, અત્યારે કરવું શું હવે? જ્યારે કોઈ બીજા પોતાના દોષનું નિવેદન કરતા હોય ત્યારે આપણે શું વિચારવું જોઈએ કે જેથી આપણને દોષ દ્રષ્ટિ ન થાય ને ગુણ દ્રષ્ટિ રહે, કે જે જે મુમુક્ષુઓ પોતાના દોષ કહે છે અને બધાની વચ્ચે જાહેરમાં કહે છે, કોઈ લખીને આપે છે તો જાહેરમાં નથી કહેતા પણ કહે તો છે, એટલી એટલી એની સરળતા છે. સરળતા પણ છે અને નમ્રતા પણ છે. અભિમાન હોય તો પણ ન કહી શકે, અથવા દોષ છુપાવવાની દોષ દ્રષ્ટિ હોય તો પણ ન, દોષનો પક્ષપાત હોય તો પણ ન કહી શકે. આપણે દોષ બતાવનારના ગુણ પકડવા, ભૂલે ચૂકે પણ દોષ ન પકડવા પણ ગુણ પકડવા, આ થોડુંક નોંધ લેવા જેવો વિષય છે. નહીતર જાણે અજાણે આપણે નુકસાન કરતા હોય અને આપણને ખબર ન હોય, ને કોઈ માણસ દોષ રોજ કહેતો હોય એટલે પછી એક પાછો પૂર્વગ્રહ થઈ જાય કે તો એવો જ છે, એ તો એવો જ છે, હજી તો એવો જ છે, એ વળી નવું પોઈઝન પાછું ઊભું થયું પૂર્વગ્રહનું. એ બધું ધ્યાન રાખવાનું છે અહીંયા બેસવા વાળાએ. હા, મનોરંજન બી નહીં થવું જોઈએ, લાઇટલી પણ નહીં લેવું જોઈએ. શું હા, એ એ તો હા એમ જ થાય. તો પછી જ્યારે યથાર્થતા ન રહે એ સાંભળવામાં તો અનેક પ્રકારના પોતે દોષમાં પરિણામ તો થઈ જાય એવું બને. બધાને પાર્ટિસિપેટ કરવાનું એટલે કહેવામાં આવે છે. શું કે નહીતર તો દોષ દ્રષ્ટિ થવાની સંભાવના વધારે છે. શું અને એ તો વસ્તુ અનાદિની ચાલુ છે પાછી. એ પ્રકાર તો જો પોતે નિવેદનમાં સાથે જોડાતો હોય તો એ રીતે કેવળ બીજાના દોષ સાંભળવાનો જે પ્રકાર છે એવું ન રહે, નહીતર એક જ પ્રકાર રહી જશે ને એમાંથી ગડબડ થવાની ચાન્સીસ વધારે છે, શક્યતાઓ વધારે છે. એટલે આ થોડુંક આપણે આ જે ચલાવીએ છીએ રોજ અડધી કલાક એમાં ધ્યાન દેવા જેવી વાત છે. ધ્યાન બહાર નહીં જવી જોઈએ આવી વાત, એટલા માટે વાત કરીશ. બે ત્રણ દિવસથી વિચાર આવે છે પણ હું ભૂલી જાઉં છું, પાછળથી પાછો યાદ આવે, પાછો અહીંયા બેઠા હોય ત્યારે ભૂલી જાઉં છું. વાત તો એમાંથી થઈ, દિવસ ત્રણ ચાર દિવસ પહેલાં વોકિંગમાં સવારે નીરવે આ વાત કરી હતી કે કોઈ કોઈ વાર મારે આ દોષ થઈ જાય છે. બીજાનો દોષ સાંભળતી વખતે બીજાના દોષ ઉપરની દ્રષ્ટિ થઈ જાય છે, ત્યારે કોઈક વાર એમ પણ કે મેં વિચાર કરેલો કે મારે તો મારા દોષ નિવેદન કરીને બહાર નીકળી જવું, સ્વાધ્યાય ચાલુ થાય ત્યારે આવો, તો મારા દોષ બીજાને સાંભળવા જ ન પડે અને મારે નુકસાન તો ન થાય. પણ ભાગવાથી ફાયદો થઈ જશે એવું પણ નથી. શું જેમ કોઈ કલર જોઈને સારા નરસા પણ થાય તો આંખ ફોડી નાખવાથી કોઈ કામ નથી જાય, એમ દુર્ભાગ્યથી કાંઈ કામ થાય છે એવું નથી. પણ એ વખતે ગુણ દ્રષ્ટિ કેળવવી, એની નમ્રતા છે, એની સરળતા છે, એ વાત આપણે નોંધ લેવા જેવી છે. ખીચડીમાં શું મજા આવવા જેવું છે? નરમ એટલે સારી હોય એમ. નાની નાની બાબતમાં સ્થળાંતર થાપણું ક્યાં કરવું હવે? ખીચડું તો ખીચડું છે, હવે ગરીબમાં ગરીબ માણસને ખીચડું હોય છે ઘરે, બીજું કાંઈ ન હોય તો એમાં ક્યાં સ્થળાંતર થાપણું કરવા જેવું? સારી વસ્તુ હોય ને શું કે ભાઈ, દૂધની અંદર બદામ કેસર નાખ્યા છે, પિસ્તા નાખ્યા છે, તોય તુચ્છતા કરવાની વાત છે, તો ખીચડીમાં હારા પણ શું કરવું? શું જે શ્રીમંત લોકો ખાય એવી ચીજ આપણને મળે તો એમાં તુચ્છતા કરવાની જ્યારે છે આપણે છે, તો બહુ ચાલુ વસ્તુમાં સારા પણ કરશું તો ઓલામાં શું થશે? આપણું સારી ચીજ આવશે ત્યારે શું થશે? બોલો આગળ. વાત વાતમાં બની જઈએ છે, તમારે થાય છે, બીજાને પણ ઘણાને થાય છે એવું ખ્યાલ આવે છે. તો આ એક પણ જરૂર ગંભીર વિષય છે કે ઉપદેશકપણું તો ચોથા ગુણ સ્થાને નથી, પાંચમા ગુણ સ્થાને નથી, છઠ્ઠેથી તો શરૂઆત એની થાય છે. અને પરમ ઉપદેશક તો તીર્થંકર દેવ કેવળી પરમાત્મા છે. મુનિઓ પણ મુખ્યપણે ઉપદેશ નથી કરતા, એમનું સ્થાન ગુરુનું છે, એ ભાવલિંગી ગુરુસ્થાને છે, તો પણ એ મુખ્યપણે ઉપદેશ નથી દેતા. મુખ્યપણે આત્મકાર્યમાં લાગે છે, ક્યારેક વિકલ્પ ઉઠે તો જ આપે છે. નીચેવાળાનો તો અધિકાર નથી, અને મુમુક્ષુને તો બધું બાકી છે, મોક્ષ માર્ગ શરૂ જ નથી થયો. શું એવું સભાનતા રાખીને ક્યારે ઉપદેશમાં ન જાઉં? કૃપાળુ દેવ પોતે નથી કરતા, અમે કોઈને ઉપદેશ કરતા નથી એમ કે. શું કોઈ જિજ્ઞાસુ આવે પૂછે એનો જવાબ દેવો બીજી વાત છે, ઉપદેશક ટોનમાં કે અભિપ્રાયમાં બિલકુલ એ વાત નહીં થોડી જોઈએ, નહીંતર એના પણ વિપરિણામ બહુ આવે છે. શું એ પણ થોડું ધ્યાન રાખવા જેવો વિષય છે. ભલે ન કરતા પણ સવડું લેવાતું હોય અને પોતાનું પ્રયોજન પકડાઈ જતું હોય અને એ જાતનો સુધારો પોતે કરતા હોય તો એનો કઈ વાંધો નથી. એ રીતે કરી શકાય, એમાં કઈ વાંધો નથી. આખરમાં તો આપણે આપણો સુધારો કરવો, મૂળ પ્રયોજન તો એ જ છે.
તો પછી સંતે હોય ને એટલે હું તો કરું.
અહંભાવ છે, આપણે કરવાનું કરતા નથી, આવું બીજું ઉલટું ઉલટું કરીએ છીએ, ઉલટા પરિણામ કરીએ છીએ, કરવાના પરિણામ કરતા નથી, એનો ખેદ આવવો જોઈએ.